ટ્રેક નંબર 23 બી માંથી જાત થશે એવું જ્ઞાન હોય તો જ શ્રદ્ધાપૂર્વક બી વાવશો ને. જ્ઞાન વગર શ્રદ્ધા નહીં અને શ્રદ્ધા વગર જ્ઞાન નહીં. મોક્ષ માર્ગમાં પણ સમ્યક દર્શન થી લઈને મોક્ષ સુધી આ જ નિયમ લાગુ પડે છે. તે કેવી રીતે તે તો જ સમજાય જો પ્રસંગમૂર્તિ બેનશ્રીની તત્વ ચર્ચા જ્ઞાન અને શ્રદ્ધા સાથે હોય છે તે વિશે સાંભળીએ તો.
ચત્તારી શરણમ પૌજામિ અરહંતા શરણમ પૌજામિ સીધા શરણમ પૌજામિ સાહુ શરણમ પૌજામિ કેવડી પણ તો ધનું શરણમ પૌજામિ ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ધન સાગરમાં ફરે તે સકળ કરણમાં અનંત મોક્ષ કરણ સકળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ કરીને નિસ્તે જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ એ ગયું જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અંગપસે લખી કલા મંદાર ગુરુ તમને સમજે તો સદા મનું ચિત્ત કરતા
સ્વ સ્વરૂપ ભણી દોડ જ્યાં લાગી ત્યાં ઉતરી ગયા સૌવે છે બારમાં ઉતરી ગયા સૌવે
છેલ્લો પ્રશ્ન છે સામાન્ય પર દ્રષ્ટિ અને ભેદ જ્ઞાનનો શું તફાવત છે તે કૃપા કરી સમજાવો.
જેની સામાન્ય ઉપર દ્રષ્ટિ કહી કે હું ના સામાન્ય એક વસ્તુ એના ભેદ ઉપર દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ તો એક અખંડ દ્રવ્ય ઉપર છે પોતાના અસ્તિત્વ ના એક ઉપર દ્રષ્ટિ છે પણ એ દ્રષ્ટિની સાથે ભેદ જ્ઞાન બે સાથે રહે છે. દ્રષ્ટિને જ્ઞાન બે સાથે હોય છે. એક સામાન્ય ઉપર દ્રષ્ટિ અને વિભાવથી જુદો પડે. પોતામાં જ્યાં દ્રષ્ટિ ગઈ તો વિભાવથી જુદો પડે છે બે સાથે જ રહે છે. પોતે સામાન્યને ગ્રહણ કરે અને અસ્તિત્વને ગ્રહણ કરે તે હું બીજાથી નાસ્તી એમાં ભેગી આવી જાય છે. પોતાને ગ્રહણ કર્યો તે હું વિભાવથી જુદો છું એમ ભેગું આવી જાય છે. દ્રષ્ટિ કઈ ભેદ નથી પાડતી પણ જ્ઞાન બધું જાણે છે. જ્ઞાનમાં બધું આવી જાય છે કે હું આ વિભાવથી જુદો અને અમારું ચૈતન્યનું અસ્તિત્વ જુદું છે એમ જ્ઞાન દ્રષ્ટિને જ્ઞાન બે સાથે જ રહે છે. દ્રષ્ટિ એક સામાન્ય ગ્રહણ કરે છે, જ્ઞાન બે ગ્રહણ કરી લે છે. બે સાથે સાથે હોય છે. જેની દ્રષ્ટિ સમ્યક થાય એનું જ્ઞાન સમ્યક થાય બે સાથે રહે છે. દ્રષ્ટિને જ્ઞાન બે સાથે જ સમ્યક થાય એમાં ક્રમ નથી પડતો. પણ દ્રષ્ટિ મુખ્ય છે એટલે એને દ્રષ્ટિને મુખ્ય કહેવામાં આવે છે. બાકી દ્રષ્ટિને જ્ઞાન બે સાથે એને ક્રમ નથી હોતો. દોનો સાથ મેં રહેતા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દ્રવ્ય કા ધ્યાન કરે પણ એ ધ્યાન કેસે એસે આ ગયા કે મેં જો અશુદ્ધતા તો પર્યાય મેં હે એ પર્યાય મેં અશુદ્ધતા કા ખ્યાલ વગર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેસે જાય જો શુદ્ધ જાય તો એમને અશુદ્ધતા કે અપેક્ષા ભી નહીં રહેતી. અશુદ્ધતા હે તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કે આપે અશુદ્ધતા કે અપેક્ષા તો સાથ મેં જતી હૈ. મેં દ્રવ અપેક્ષા એ શુદ્ધ પર્યાય મેં તો એ અશુદ્ધતા પરિણતિ હોતી હૈ તો એ મેં શુદ્ધ હું એ અશુદ્ધતા કે ભ્રાંતિ જો પર્યાય મેં હોતી હૈ કે મેં એકત્વ બુદ્ધિ સે મેં અશુદ્ધ હો રહ્યા હું પણ એસી દ્રષ્ટિ ફેરે મેં શુદ્ધ હું. એ દ્રષ્ટિ જ્યાં ફેરવી તે જ્ઞાન તો જાણતા હૈ કે પર્યાય મેં અશુદ્ધતા હૈ દ્રવ મેં શુદ્ધતા હૈ. જ્ઞાન સામાન્ય વિષય કરતા હૈ સામાન્ય વિશેષ દોનો કા વિષય કરતા દોનો એક સાથ મેં રહેતા હૈ ઇસમે ક્રમ ભી નહીં પડતા હૈ. દ્રષ્ટિ ઓર જ્ઞાન દોનો સાથ મેં રહેતા હૈ. મેં ચૈતન્ય અહમ વિકલ્પ નહીં મેં દ્રવ હું આપના ચૈતન્ય અસ્તિત્વ કો ગ્રહણ કરતા વિકલ્પ મેં ચૈતન્ય ચૈતન્ય એ અહમ પણ વિકલ્પ માત્ર નહીં ચૈતન્ય પદાર્થ અસ્તિત્વ કો ગ્રહણ કરતા હૈ. મેં ચૈતન્ય મેં નાયક અસ્તિત્વ જૈસે મેં એ જે વિકલ્પ મેં એકત્વ બુદ્ધિ હો રહી जो सहज हो रहे, मैं ऐसे चैतन्य द्रव सहज नायक हूँ, ऐसे ही अपने चैतन्य स्वभाव को ग्रहण कर।
अशुद्धता
पलटो करे, चाहे अशुद्ध न हो पलटो से न करो, देना देना शाश्वत द्रव शुद्ध हो।
दृष्टि ना विषय जितलू द्रव्य अथवा तो एकांत इतनी वस्तु है एम नहीं मानतो, एमा
अनंत गुण ने अनंत पर्याय ना सामर्थ्य वाला है। पर्याय ना लक्ष्मण थी कि गुण ना भेद लक्ष्मण थी, भेद पर दृष्टि न थी, पर द्रव्य ने सामर्थ्य सामान्य पर दृष्टि थी, पर द्रव्य और सामर्थ्य वाले से एवं एने ज्ञान हो गया। दृष्टि ना अस्तित्व पर थी, अस्तित्व पर केव अस्तित्व ने सामर्थ्य वाले अनंत गुण ने अनंत पर्याय ने सामर्थ्य द्रव्य કે જે કોઈ અચિંત્ય છે, દ્રવ્ય એના પરિણામો પણ અચિંત્ય છે ને દ્રવ્ય ની શક્તિઓ પણ અચિંત્ય છે, જે તર્ક માં ના આવી શકે એવું એનું સ્વરૂપ છે। અનંત કાળ જાય તો પણ જે ખૂટતું નથી, અનંત અવિભાગ પ્રતિછેદ રૂપે પરિણમે તો એને કઈ એનું ખૂટતું નથી, કે જે વધી જતું નથી, જે ઘટી જતું નથી, એવું અચિંત સામર્થ્ય વાળું જે તર્ક માં ના આવે એવી જાતનું સામર્થ્ય છે। સામાન્ય અસ્તિત્વ ને ગ્રહણ કરે છે, અસ્તિત્વ વસ્તુ છે ચેતન, જે સત સ્વરૂપ, જે ચેતન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, નાયક છે, એનું અસ્તિત્વ ગ્રહણ કરે છે। અને નાયક કેવો છે, ઉચ્ચસ્થ છે, એમને કાર્ય કરનારો નાયક છે, ગુણ રૂપે પરિણમનારો નાયક છે। દ્રષ્ટિને જ્ઞાન ભી સાથે જ રહે છે, પોતાના ક્ષેત્રમાં રહીને આખા લોકાલોકને જાણનાર, એક સમયમાં એટલું સામર્થ્ય આપનાર, એવી જાતનું કોઈ જ્ઞાન એનું અચિંત્ય છે।
બધું જ્ઞાનનો અપાર મહિમા ગવાય છે, બધું દ્રષ્ટિના વિષયભૂત તત્વ એનો અપાર મહિમા,
વિષય પ્રત્યે દ્રવ્ય છે, એ દ્રવ્યમાં આપણી અનંત સામર્થ્ય કરેલું છે।
દ્રષ્ટિ વેદાંત કે સેવા તત્વ નહીં, જ્ઞાન જૈન દર્શન કે સેવા તત્વ નહીં,
દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે હોય છે। બે એકાંત દ્રષ્ટિ વેદાંત ને જૈન એમ કહેવાય, એકાંત છે નહીં, માટે અનેકાંત વેદાંત છે નહીં, પણ યથાર્થ જેવું વસ્તુ છે એવી દ્રષ્ટિ ને જેવી વસ્તુ છે એવું નામ, એનું નામ એ સમ્યક માર્ગ છે, સમ્યક એકાંત અને સમ્યક માર્ગ એનું સમ્યક છે। વેદાંત ની દ્રષ્ટિ એકલું ગ્રહણ કરે એની સાથે જ્ઞાન કઈ હોતું જ નથી, દ્રષ્ટિ ને જ્ઞાન નો સમય છે। દ્રષ્ટિ એકાંત શૂન્ય કે એકાંત ઉત્તસ્થ તો બધું એકાંત થઈ જાય, દ્રષ્ટિ પોતાને ગ્રહણ કરી જ્ઞાન સાથે છે એ દ્રષ્ટિ જુદી જાતની છે, એ વેદાંત એવી દ્રષ્ટિ નથી। દ્રષ્ટિ એનું કાર્ય જુદું હોય, આ તો સમ્યક દ્રષ્ટિ છે, એ જુદી રીતનું કાર્ય
સ્વરૂપમાં ને, પણ પર્યાય ઉત્પાદન માની નહીં તો એની દ્રષ્ટિમાં ફેર છે, જ્ઞાનમાં તો માનવું જોઈએ ને, દ્રષ્ટિમાં એક ધ્રુવ આવે પણ એના જ્ઞાનમાં બધું હોવું જોઈએ, એ દ્રષ્ટિ બરાબર નથી। દ્રષ્ટિ એનું નામ કહેવાય કે દ્રષ્ટિ દ્રવ્યને ભલે સ્વીકારે પણ એના જ્ઞાનમાં બધું હોવું જોઈએ, જ્ઞાનની અંદર હું દ્રવ્ય દ્રષ્ટિમાં એક ધ્રુવ ઉપર દ્રષ્ટિ રાખે કે હું ચૈતન તરનાદ એનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, પણ એને ઉત્પાદ હોય એ બધું જ્ઞાનમાં તો બધું હોવું જોઈએ, એમ એટલું સ્વીકારે કે હું પરમાત્મા છું અને પર્યાય કઈ નથી, કે એવું જ્ઞાનમાં પણ જો ન સ્વીકારે તો દ્રષ્ટિ પણ યથાર્થ નથી। દ્રષ્ટિ ને જ્ઞાન એ બે સાથે જ રહે છે, એ સાથે છે, એકબીજાને સાથ આપનાર છે, એ કઈ એકાંત એમાં આવી જાય તો દ્રષ્ટિ પણ ખોટી થઈ જાય છે। દ્રષ્ટિ ને જ્ઞાન સાથે જ રહેવું જોઈએ, જ્ઞાન સમ્યક જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિ બે સાથે જ રહેવું જોઈએ, જ્ઞાનમાં બધો સ્વીકાર આવે ને દ્રષ્ટિ એ તો એક ઉપર એને દ્રષ્ટિ સંભાવીને સ્થિર રાખે છે, એટલે દ્રષ્ટિમાં એક ગૌણ થાય છે, પણ એ દ્રષ્ટિ ને છેદ ને એમ કાઢી નાખે તો દ્રષ્ટિ સંમિત થતી નથી. એ છેદ ને એવી જ્ઞાનમાં પણ નથી એવો નિષેધ કરે તો એ દ્રષ્ટિ સંમિત નથી. અને જ્ઞાનમાં તો સાથે રહેવું જ જોઈએ, દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે જ રહે છે. પછી એનું સ્વરૂપ શું છે એ સ્વરૂપ જાણવા માટે જ્ઞાન, એ જ્ઞાન નું કાર્ય છે. એ જ્ઞાન નો સ્વભાવ એવો છે કે બધું જાણે, અને દ્રષ્ટિ નું એ કાર્ય છે કે એક ઉપર દ્રષ્ટિ સ્થિર કરે છે એને અસ્તિત્વ નિગ્રહ. દ્રષ્ટિ નો વિષય જ એવો છે કે એમાં ભેદ આવતું નથી, એનું સ્વરૂપ જ એવું છે. જો એક દ્રષ્ટિઓની જ્ઞાન જો સાથે ન હોય તો એને સાધક દશા થતી નથી. અને એકલું બધું જાણ્યા કરે પણ દ્રષ્ટિ એક ઉપર સ્થિર ન કરે તો એ સાધક દશા થતી નથી. દ્રષ્ટિ ભલે મુખ્ય રહે છે પણ જો જ્ઞાન સાથે ન હોય તો એ સાધક દશા થતી નથી. અને જ્ઞાન એકલું પણ દ્રષ્ટિ એક સ્થિર ન કરે પ્રતિત અસ્તિત્વ ઉપર ન એને જોર આપે તો પણ સાધક દશા થતી નથી. પરસ્પર વિરોધ નથી, એકબીજા એકબીજાને સાથ આપનાર છે. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાનમાં એકલો કઈ ભેદ નથી આવતો. જ્ઞાનમાં અભેદ ને ભેદ બે આવે છે, જ્ઞાનમાં બે આવે છે. દ્રષ્ટિમાં એક આવે છે, જ્ઞાનમાં બે આવે છે. પણ દ્રષ્ટિ એક છે, કારણ કે સ્થિર રહે છે કે એક ને ગ્રહણ કરીને એક પર જોર આપે છે એને એક મુખ્ય રહેવાથી એની સાધક દશા સદાય છે. જ્ઞાનમાં બે પડખા આવે તો એ સાધક દશા એકાંત થાય તો એ સાધક દશા સદાતી નથી. કાંઈ પર્યાયમાં છે જ નહીં, વિભાવ નથી, કાંઈ નથી એમ માને, એકાંત એમ માને તો સાધક દશા કઈ કરવાનું જ રહેતું નથી. એકાંત જો માને તો કઈ કરવાનું રહેતું જ નથી. જ્ઞાન અભેદ એક દ્રવ્ય ને સ્વીકારે છે ને જ્ઞાન પર્યાય ને સ્વીકારે છે, બે ને સ્વીકારે છે. જ્ઞાન એકલી પર્યાય સ્વીકારે છે એવું નથી. જ્ઞાન અભેદ ને સ્વીકારે છે, જ્ઞાન ભેદ ને સ્વીકારે, બધું સ્વીકારે. જ્ઞાન કઈ જુદું નથી સ્વીકારે, કેવળ જ્ઞાન પ્રગટ થાય, મુનિ દશા પ્રગટ થાય, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર બધું પ્રગટ થાય, બધું પર્યાય પ્રગટ થાય છે. અને એ બધું પૂજનીય કહેવામાં આવે છે, બધું પૂજનીય છે. સાધક દશા પૂર્ણ કેવળ જ્ઞાન થાય, સિદ્ધ દશા થાય, એ બધું પર્યાયમાં પ્રગટ થાય, એ બધું પૂજનીય છે. ચારે બાજુ વિચાર કર્યા કરે પણ એક વસ્તુ ઉપર સ્થિર ન થાય તો આગળ જઈ શકતો નથી. વિચાર ચારે બાજુ કરે, વિચારમાં જાણવામાં બધું આવે. અહીંથી ભાવના લઈ જાવ તો કે રસ્તે આવે એ નક્કી કરી દીધો, અહીંયા સ્થિર થઈને એ માર્ગે ચાલવાનું. પણ જ્ઞાનમાં બધો ખ્યાલ કે ક્યાં ક્યાં વચ્ચે શું આવે અને કેમ જાઓ ક્યાં જાઓ એ બધું જ્ઞાનમાં ખ્યાલ નથી. પણ એક વાતને જો સ્થિર ન કરે કે અહીંયા જ જવું છે, ત્યાં એક સ્થિર ન કરે તો આગળ જઈ શકતો નથી. આ દ્રવ્ય આ જ છે ને આ દ્રવ્યને સાધવાનું છે. આ દ્રવ્ય જે અનાદિ વસ્તુ છે એની પર્યાયમાં વિભાવ થયો, એ એક વસ્તુ શુદ્ધાત્મા એને જ સાધવું. ત્યાં એક દ્રષ્ટિને પ્રતીતને સ્થિર કરી અને જો આગળ જાય તો જવાય છે. પણ જ્ઞાનમાં એને બધો ખ્યાલ વચ્ચે શું શું આવે છે, શું વિભાવ, શું સ્વભાવ, બધો ખ્યાલ રાખીને દ્રષ્ટિના જોરથી આગળ જાય છે. એ બે સાથે હોવું જોઈએ, નિતર માર્ગ સદાતો છે. એને દ્રષ્ટિ સ્થિર કરે છે કે આ જ્ઞાનમાં જાય ને, પછી એક દ્રષ્ટિ પ્રતીકમાં એ સ્થિર કરે કે આ જ વસ્તુ છે, એના ઉપર સ્થિર થઈને એને દ્રષ્ટિને એના ઉપર સંભાવીને આગળ કે આ વસ્તુ આ છે, એના ઉપર દ્રષ્ટિનો જોર આવે છે એટલે એમાં બીજું બધું ગૌણ થાય છે. ભેદ એ ચારે બાજુ નજર કર્યા કરે છે એમાં આગળ એક ધ્યેય બાંધે કે આ દ્રષ્ટિ એક દ્રવ્યને ગ્રહણ કર્યું પછી એમાં શું શું બધું છે ને કેવી રીતે આગળ જવાય એ જ્ઞાન જાણે છે. એટલે બે સાથે હોવું જોઈએ. દ્રષ્ટિને મુખ્ય એમાં કહેવામાં આવે છે કે જ્ઞાન જાણે પણ એક વસ્તુને સ્થિર ન કરે, પ્રતિકમાં દ્રષ્ટા ન લાવે કે આ એક વસ્તુ છે એને સાધનો એના ઉપર દ્રષ્ટિ સ્થિર ન થાય તો આગળ જવાતું નથી. માટે દ્રષ્ટિ મુખ્ય છે. પણ એમાં જ્ઞાનમાં જો આ બધું જાણે નહીં કે આ વસ્તુ શું પર્યાય શું વિભાવ શું ભાવ શું સાધક દશા શું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું એ જાણે નહીં તો આગળ જઈ શકો. એક સ્થિર એક દ્રષ્ટિ સ્થિર થઈ આવે એમને ચલાઈ જશે એમ ચલાતું નથી. વસ્તુ માર્ગને જાણ્યા વગર ચારે બાજુ થી એમ ચાલી શકત, બીજા નિષેધ કરી એમ નથી જઈ શકત. એક હું તો અનાજન શુદ્ધાત્મા છું ને હવે એમાં કઈ સીવ જ નથી, તું હવે કઈ નથી કરવાનું એમ આગળ જઈ શકત. જ્ઞાન વિભાવ નો વિવેક વિભાવ સ્વભાવ નો ન કરે તો આગળ જવાતું નથી. હા સમર્થન આપે છે, દ્રષ્ટિનું બળ વધે છે. દ્રષ્ટિના બળથી આગળ જવાય છે ને જ્ઞાન સમ્યક હોય બધું સમર્થન આપે છે અને આગળ જવાય છે. પ્રતિકને દ્રઢ કર્યા વગર આગળ જઈ શકત નથી. જ્ઞાનમાં જાણ્યા કરે ઉત્પાદ વયું આમને આત્મા આમને શુદ્ધ આમ અશુદ્ધ આમ વિભાવ આમને સ્વભાવ આમને દ્રવ્ય શુદ્ધ એમ બધા વિચારો કરે પણ એક વસ્તુ જ્ઞાયક ને ગ્રહણ કરી એના ઉપર દ્રષ્ટિને સ્થિર કરી એને જ્ઞાન ખોટું અને પ્રતિક અને પ્રતિક સમય ક્યારે થાય કે જ્ઞાન સાથે હોય તો યથાર્થ હોવું જોઈએ. ઉત્પાદભાઈ ધ્રુવનું જ્ઞાન જેમ છે એમ હોવું જોઈએ, બધી અપેક્ષાઓથી હોવું જોઈએ. યથાર્થ જ્ઞાનમાં ધ્રુવનો આલંબન એ યથાર્થ જ્ઞાન સમ્યક જ્ઞાન હોય તો એમાં સમ્યક દ્રષ્ટિ સાથે જ હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય ને સમ્યક જ્ઞાન સાથે ઉત્પાદ હોય ધ્રુવની બધી અપેક્ષાઓ આવી જોઈએ. એકાંત બધું નથી, કઈ એક કુદરાયું છે એમ એમ સમજવાથી આગળ જવાતું નથી, કાઢી નાખવાથી આગળ જવાતું નથી. એક ધ્રુવ ગ્રહણ ઉત્પાદ ધ્રુવ વાળું દ્રવ્ય છે એમાં આવતું નથી. નય પ્રમાણ સાથે હોય છે. પ્રમાણ કઈ ખોટું નથી, પ્રમાણ તો શાસ્ત્રમાં કેમ કહેવામાં આવે છે જેમ નય યથાર્થ જે દ્રવ્ય પર દ્રષ્ટિ કરનારી નય યથાર્થ છે એમ પ્રમાણ પણ યથાર્થ છે. એકબીજાને સાથ દેનારા છે, રાજાને પ્રધાન બધું સાથે હોય છે. આ દ્રવ્ય હું છું એમ દ્રષ્ટિ ને સંભાવી જો આ જ હું છું, આ બીજું કઈ નથી મારું સ્વરૂપ, આ દ્રવ્ય જ હું છું. આવું જે જ્ઞાય જ્ઞાન ચેતનતા ભરેલું જે દ્રવ્ય તે હું છું, પછી એમાં શું પરિણમન થાય ને શું પર્યાયો થાય ને બધું જ્ઞાનમાં આવે છે. ઓલું એક ગ્રહણ કરી લીધું, ધ્યેય ગ્રહણ કર્યું પછી એમાં શું છે એ બધું, આ એક નગર છે એમ નક્કી કર્યું એમાં ધ્યેય બન એમાં શું શું છે એ જ્ઞાન જાણે છે. આ ચેતન છું એમ દ્રષ્ટિને સ્થિર કરી ગયું, પ્રતિક ને દ્રઢ કરી એની ઉપર ચૈતન્ય આ વસ્તુ છે હું ચૈતન્ય છે એમ ગ્રહણ કર્યું. ગ્રહણ કર્યું પછી શું છે એમાં મને કઈ ખબર નથી, એક અસ્તિત્વ ગ્રહણ કર્યું એ તો બધું જ્ઞાનમાં આવે, હું તો કઈ જાણતો નથી. એક અસ્તિત્વ એક નગર છે પછી શું એમાં છે કઈ ખબર નથી, એવી જાતનું થયું એનો અર્થ. સાથે જ્ઞાન યથાર્થ સાધના થાય છે એ આના શુદ્ધાત્મા છે પણ એની પર્યાયમાં વેદન નથી. જે આત્માનું સ્વરૂપ જે સહાનુભૂતિ નું વેદન નથી, એના ગુણો ની સ્વરૂપ તરફ નિર્મળ પર્યાયો પ્રગતિ નથી. વિભાવ નું વેદન છે અને નક્કી એમ કર્યું કે હું શુદ્ધાત્મા છું, પણ વેદન તો આ છે. સ્વરૂપ નું વેદન કઈ રીતે આવે એ તો અંદર એને આવવું જોઈએ. વેદન કેવી રીતે થાય? પ્રયોજન છે, વેદન નથી. શુદ્ધાત્મા નક્કી કર્યો કે આથી જ તો હું છું, મારામાં કઈ પર પદાર્થ તરફ નો કઈ વિભાવ નથી, હું ચૈતન્ય છું. પણ આ વેદન વિભાવ નું છે એનું કારણ શું અને સ્વભાવ નું વેદન કેમ થાય તો જાણવું જોઈએ. અને એ તરફ નો પુરુષાર્થ એને ફાયદા વગર રહેતું નથી. જ્ઞાન તો સાથે ને સાથે જે છૂટું નથી પડતું, એક દ્રવ્ય ના જે ગુણો છે એ ગુણ બે છૂટા, એ એકબીજાને સાથ દેનારા છે. એક ગુણ એક થી વિરુદ્ધ કાર્ય કરતા નથી. એક દ્રવ્યમાં રહેલા ગુણો એ એકબીજાને સાથ દેનારા છે. એક ની દિશા જે તરફ જાય એ તરફ બધાની દિશા થાય છે. સર્વ ગુણ તે સમ્યક દર્શન, એક તરફ જે દ્રષ્ટિ ગઈ એની સાથે જ્ઞાન પડે એ દિશામાં જાય છે, બધું એ દિશામાં જાય છે. એને એકબીજાને સાથ દેનારા એનાથી જુદા નથી પડતા કે એક કઈક કાર્ય કરે એક એનાથી જુદ્ધ કાર્ય ઊંધું કરે છે, એવો અર્થ નથી. એની ભિન્નતા એ તરફ જાય, બધું એ તરફ જાય છે. એક દ્રષ્ટિ ને આત્માને ગ્રહણ કરે પછી બીજું કરીએ નહીં એનાથી જુદું કરે છે, એવો એનો અર્થ નથી. એ દ્રવ્ય ને પણ જ્ઞાન જાણે છે, જ્ઞાન પર્યાય ને જાણે, જ્ઞાન બધું જાણે છે. અને દ્રષ્ટિ પોતે દ્રવ ઉપર સ્થિર રહે છે, પોતે શુદ્ધાત્મા છે. પર્યાયમાં જ્ઞાન બધું કાર્ય કરે ને એને પુરુષાર્થ થાય છે, લીનતા થાય છે, બધું એ તરફ થાય છે. દ્રષ્ટિ નિશ્ચિત છે કે આજ હું શુદ્ધાત્મા છું તો પુરુષાર્થ ને વેગ મળે છે. પણ એમ માને કે કરવાનું કઈ નથી તો વેગ નથી મળતો. પણ દ્રષ્ટિ સ્થિર થઈને હજી પર્યાયમાં કઈક છે એમ જ્ઞાનમાં હોય તો વેગ મળે છે, તો દ્રષ્ટિમાં સમજતા આવે છે. જ્ઞાનમાં એમ હોય કે જે વિભાવ છે એવું જ્ઞાનમાં હોવું જોઈએ, દ્રષ્ટિ એક સ્થિર થઈ. પણ હજી પર્યાયમાં વિભાવ રહેલો છે એમ જ્ઞાનમાં હોય, બે સાથે હોય તો વેગ મળે છે. તો દ્રષ્ટિને વેગ મળે, એ બે અરસપરસ છે. દ્રષ્ટિને વેગ મળે છે જ્ઞાન થી, અને દ્રષ્ટિ થી જ્ઞાન ને વેગ, બધ વરસ ને લીનતા, બધ વરસ એક સાથે રહેલું છે, વિરુદ્ધ કાર્ય નથી કરતા. પ્રયોગ કરવાનો પોતાને રહે છે. ગુરુદેવ ને શાસ્ત્ર માં બધું આવે છે, ગુરુદેવ ખુબ સ્પષ્ટ કરીને કીધું છે કે ભેદ જ્ઞાન કર, પણ કરવાનું પોતાને. દ્રવ દ્રષ્ટિ કર, ભેદ જ્ઞાન. હવે ભેદ જ્ઞાન નો પ્રયોગ તો પોતાને કરવાનો રહે છે. કેવી રીતે? અંતરમાં પરિણતિ, ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરવી અને નાયક ને ગ્રહણ કરવો, દ્રવ ઉપર દ્રષ્ટિ કરીને ભેદ જ્ઞાન કરવું, એ પ્રયોગમાં મૂકવું તો પોતાને કરવાનું રહે છે. નાયક પર દ્રષ્ટિ કરે નાયક મુખ્ય રહેતે, પણ ઇસકી મહિમા દ્રષ્ટિ મેં ભી રહેતી હૈ, જ્ઞાન મેં ભી રહેતી હૈ, ચારિત્ર મેં ભી રહેતી હૈ. દ્રષ્ટિ દ્રષ્ટિ કા દોર, દ્રષ્ટિ કા વિષય ઓર દ્રવ હૈ, ઇસકી મુખ્યતા હોકર કે જ્ઞાન પણ ઇસકા બરાબર, જ્ઞાન મેં પણ ખ્યાલ હૈ, જ્ઞાન પણ દ્રષ્ટિ જૈસી દ્રષ્ટિ વૈસા જ્ઞાન હૈ. જ્ઞાન દોનો કો જાણતે હૈ, દ્રવ ઓર પર્યાય કો. દ્રષ્ટિ એક દ્રવ ઉપર હોતી હૈ, જ્ઞાન ઓર ચારિત્ર મેં લીનતા હોતી હૈ, એટલે મહિમા તો તીનો મેં હોતી હૈ. દ્રષ્ટિ મુખ્ય રહે કરે, જ્ઞાન નાયક મુખ્ય રહેતું હોય, તીનો મેં રહેતી હૈ.
તીનું કી પૂર્ણતા મેં તો પરિપૂર્ણતા કી મહિમા પૂરી હોની ચાહીએ. દ્રષ્ટિ પૂર્ણ હો જાતી હૈ તો પૂર્ણ મહિમા કે કારણ હોતી હૈ. જ્ઞાન ભી પરિપૂર્ણ કેવળ જ્ઞાન રૂપ દશા લેવે તો મહિમા મેં પરિપૂર્ણ હોના ચાહીએ.
મહિમા આવે એટલી પરિપૂર્ણ હો જાય એસા નહીં. મહિમા તો દ્રષ્ટિ મેં મહિમા, મહિમા દ્રષ્ટિ કા વિષય પૂર્ણ નહીં. અખંડ દ્રવ્ય પર દ્રષ્ટિ કરી, પણ જ્ઞાન જ્ઞાન ભી ઇસકો જાનતે, જ્ઞાન મેં મહિમા આવે એટલે પૂર્ણ હો જાય એ સમય દુસરે મહિમા દુસરી વસ્તુ પૂર્ણતા એટલે પુરુષાર્થ કે મનતા હોને થી પછી પૂર્ણતા ધીરે ધીરે હોતી હોય. દ્રષ્ટિ મેં પૂર્ણતા આ ગઈ પણ ચારિત્ર મેં પૂર્ણતા નહીં હોતી. જે મહિમા આવે એટલે પૂર્ણ હો જાય સમય હોતા.
ज्ञान की प्रसन्नता रहती है अत्यता के कारण, तो यही रहा कि ज्ञान को भी अपने दृढ़ स्वभाव के परिपूर्ण महिमा के साथ लीनता नहीं बनी,
लीनता कम रहती है. ज्ञान की लीनता नहीं मैं चारित्र की लीनता कम रहती है. लीनता तो चारित्र में होती है, ज्ञान को जानते है, ज्ञान जानते है. दृष्टि प्रति जोरदार हो गई द्रव्य पर कि मैं यही हूँ, ये मेरा स्वभाव नहीं है, सब आदरणीय योग्य ये स्वभाव है, पर पुरुषार्थ कम रहता है इसे जल्दी से नहीं हो सकता. यानी श्रद्धा नहीं परिणती, ज्ञान नहीं परिणती, चारित्र नहीं परिणती, ये अंतर माथी जो यानी यथार्थ भावना होती रीते परिणाम थे वगैरह वेग में एनो मार्ग अंदर से द्रव्य गोती दे, द्रव्य ज एनु कार्य करी दे. એ રીતે દ્રવ્ય કાર્ય ન કરે તો એ દ્રવ્ય નો નાશ થાય. એક નો નાશ બધા વસ્તુનું સ્વરૂપ એવું હોય જ નહીં. એવી એની શ્રદ્ધાની પરિણતિ, જ્ઞાનની ચારિત્રની પરિણતિ, અંતરમાંથી પરિણમન થયા વગર રહે જ નહીં. અંતરમાંથી પોતે જ અંદર દ્રવ્ય જ માર્ગ કરીને પોતે પોતાના આશ્રય લઈ ગ્રહણ કરીને પોતે જ પહોંચી જાય છે.
એક
અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, દ્રષ્ટિના વિષયમાં એક અસ્તિત્વ ચૈતન્ય નું વસ્તુ ગ્રહણ કરવાનું. હું છું જ્ઞાયક, પછી જ્ઞાન શ્રદ્ધા બે મૈત્રી ભાવે છે, એ બે આમ કે નામ કે એમ એક આશ્રય ગ્રહણ કરેલી છે. બસ એમાં એક ગુણભેદ પર્યાભેદ ગમ થઈ ગયા દ્રષ્ટિમાં. વિભાવ સ્વભાવ પોતાનો નથી, આ શરીર તો જળ છે, વિભાવ સ્વભાવ પોતાનો નથી, અને ગુણભેદ પર્યાયભેદ એ બધા કઈ રીતે એના ભેદ છે એ બધું જ્ઞાનમાં આવે છે. દ્રષ્ટિ એક પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે, એ અસ્તિત્વ ગ્રહણ કર્યામાં ગુણભેદ પર્યાયભેદ બધું ગૌણ છે. એક અસ્તિત્વનું જોર છે એને મુખ્ય, પછી એમ એને સહજ નથી ને એટલે વિકલ્પમાં એમ આવે કે આ અસ્તિત્વમાં આ ગુણભેદ પર્યાયભેદ નથી, આ જ્ઞાનમાં છે, એમ એને વિકલ્પ આવ્યા કરે એટલે બે વિરુદ્ધ જેવું થાય. એમાં એ સહજ હોય ને એક અસ્તિત્વ ગ્રહણ કરી દીધું, એમાં ગુણભેદ પર્યાયભેદ બધું જ્ઞાનમાં જેને છે, પછી એના દ્રષ્ટિના વિષયમાં એ ક્યાંય બધું ગૌણ થઈ જાય છે. એક અસ્તિત્વ ગ્રહણ કરી દીધું પોતાનું સામાન્ય અસ્તિત્વ ગ્રહણ કરી દીધું.
સંત ધ્યાન કરતા કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણ હોતી, સંત પણ ધ્યાન કરતા
સન્મુક્ત દ્રષ્ટિ ઓર જ્ઞાન મેં હોતા હે, ચારિત્ર તો એ લીનતા આશ્રય હોતી, ચારિત્ર દ્રષ્ટિ ઓર જ્ઞાન હોતા છતાં ચારિત્ર સાથ મેં રહેતા હે, અંશ સ્વરૂપ આચરણ ચારિત્ર હોતા હે ને વો અંશ, પણ જબ પ્રગટ નહીં હુઆ હે તબ તો સન્મુક્ત હૈ ને, યથાર્થ દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર યથાર્થ ક્યાં હોતા હે, તબ તક તો સન્મુક્ત હૈ, જબ પ્રગટ હોતા હે તબ દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર અંશ સબ સાથ મેં પ્રગટ હોતા હે. ચારિત્ર એટલે ઓ ચારિત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર, ઓ ચારિત્ર જે આચરણ રૂપ ચારિત્ર હોતા હે કે દેશ ચારિત્ર સર્વચાર ભીતર મેં, ઓ ચારિત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર જે અનંતાનુબંધી કસાય ટૂટકે જો હોતા હે સ્વરૂપ આચરણ,
वो होता है दर्शन ज्ञान चरित्र, पहले तो वो पीछे होता है। पर सन्मुखता में तो अभी यथार्थ दृष्टि ज्ञान चरित्र है तो सन्मुख जाता है, यथार्थ तो पीछे होता है। तो दृढ़ पकड़ने को जाता है उसे सन्मुख, वो सन्मुखता है।
એક સામાન્ય ઉપર જોર થી શ્રદ્ધા રાખે કે આ હું છું, આ જ હું છું, બીજું નથી, હું મુખ્ય સ્વરૂપ મારું આ છે, હું ચૈતન્ય રૂપી નાયક રૂપી, આ બધું વિભાવ કે બધા ભેદાન ભેદ કે એ બધું મારા મૂળ સ્વભાવમાં નથી, એ બધા લક્ષણ બધી ભલે હોય પણ મૂળ સ્વભાવ એનો જોર છે શ્રદ્ધા ને અસ્તિત્વ, એ અસ્તિત્વ ગ્રહણ કર્યું છે એનો દ્રષ્ટિનો વિષય એટલો જોર થી છે, એમાં શ્રદ્ધા કયો દ્રષ્ટિનો વિષય એ જ્ઞાનમાં એ આવે છે કે અસ્તિત્વ હોવા છતાં એમાં એ ચૈતન્ય કેવા સ્વરૂપે છે એમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એ બધું જ્ઞાનમાં આવે છે, પણ એ બધું કટકારૂપે નથી, એ બધું જ્ઞાન આવે છે, એ બે મૈત્રી ભાવે રહે છે, એ આ અપેક્ષા છે અને ઓલી અપેક્ષા એ નથી, એમ જ્ઞાનમાં બે જ્ઞાન દ્રષ્ટિને ગ્રહણ કરે છે અસ્તિત્વને અને ભેદને બધું ગ્રહણ કરે છે જ્ઞાનમાં બીજું આવે છે।
જ્ઞાન
છે કઈ અપેક્ષા છે, કઈ અપેક્ષા નથી, સામાન્ય વિશેષ બધું જ્ઞાન માં આવે, વિવેક નું કાર્ય કરે, શ્રદ્ધા એક ઉપર જોર રાખે કે પોતાને એક ગ્રહણ કરી દીધું કે આ હું છું, બીજું એનું મૂળ અસ્તિત્વ, એનું અસલી જે અસ્તિત્વ છે એ એને ગ્રહણ કરી દીધું, પણ એ ગ્રહણ કર્યા વગર મુક્તિનો માર્ગ થતો નથી, આ બધું જ્ઞાનમાં જાણ્યું પણ એક ઉપર જો જોર ના આવે તો એ આગળ જઈ શકતો, જોર એક ઉપર આવવું જોઈએ, આ અપેક્ષા એ ગુણ ભેદ પર્યાય ભેદ છે, આ વિભાવ સ્વભાવ મારો નથી, આ કઈ અપેક્ષા એમ જાણે પણ જોર એક ઉપર આ હું છું, પછી એમાં આ ગુણો છે પર્યાય બધું જ્ઞાનમાં જાય છે, કારણ કીધું ને ભગવાનને જોડે ભગવાન કોઈ દિવ્ય તો ભગવાનનો આશ્રય લીધો, મારે ભગવાનના દર્શન કરવા પછી એક ભગવાનનું અસ્તિત્વ એમ કે આ ભગવાન છે, પછી ભગવાન કેવા છે એ બધું વિસ્તાર જ્ઞાન, પણ એ આશ્રય કરનારો ભગવાન એક ભગવાનને ગ્રહણ કરે છે, એમાં એક અસ્તિત્વ ગ્રહણ કરે છે, એ તો બહારનું છે, આ તો અંત ગુરુ, આ ગુરુ છે, આ ગુરુ આપણા ગુરુ છે, પછી ગુરુને ગ્રહણ કર્યા પછી ના વિચારો ગુરુ કેવા છે એ તો પોતે નક્કી કરી દીધું કે આ ગુરુ છે, એમને અંતરમાં કોઈ દશા જુદી, આ ગુરુ જુદા નક્કી કરીને શ્રદ્ધા કરી આ ગુરુ, પછી ગુરુનો આશ્રય, પછી એમાં વિચારો વારે વારે એમાં એ નથી આવતા, એક ગુરુ છે એમ આશ્રય લે, એક આશ્રય લઈ લીધો, એમ નક્કી બધું કઈ અપેક્ષા એ ગુરુ નક્કી કરી દીધું, પછી શ્રદ્ધા જ આવી ગઈ કે આ ગુરુ છે, પછી જ્ઞાનમાં જાણે છે ગુરુ કઈ રીતે છે એમ, પણ પછી વારે વારે વિચાર નથી કરતો, એક અસ્તિત્વ ગુરુને ગ્રહણ કરી લીધું છે, એમ નાયકને ગ્રહણ કરી લીધું, જે ચૈતન્ય જે જડ રહે છે બધું જ્ઞાનથી નક્કી કરીને પછી શ્રદ્ધા કરી કે આ નાયક છે હું, પછી એક અસ્તિત્વ ગ્રહણ કરી દીધું, શ્રદ્ધાનું જોર એની ઉપર જ રહે, પછી શક્તિ અપેક્ષા છે પ્રગટ તો થયું નથી, એ પછી જ્ઞાનમાં બધો વિવેક કરીને એ તરફનું જોર રાખીને એનો પુરુષાર્થ ચાલુ કરે છે, સામાન્ય અસ્તિત્વ આનંદ ગુણથી ગૂંથાયેલો આત્મા એનું સામાન્ય અસ્તિત્વ, ગુણ ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એક સામાન્ય ઉપર છે, પર્યાયોનું ભેદન થાય છે, પર્યાયો પલટતી હોય એ બધું જ્ઞાનમાં જાણે છે,
જે સ્થિર હોય એનો જ આશ્રય લેવાય છે, અને પલટતું જ રહે એનો આશ્રય નથી આવતો. જે સ્થિર હોય એનો આશ્રય આવે છે, પર્યાય પલટતી રહે છે એની ઉપર દ્રષ્ટિ એનો આશ્રય ન લેવાય. જે સ્થિર હોય એનો આશ્રય લેવાય, પર્યાય પણ પલટતી, જે ગુણ હોય એનું કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. એવું પલટવાનો સ્વભાવ પણ છે આત્મા. વારંવાર અભ્યાસ આવે કારણ હું તો જુદો જ છું. આ શરીર તે હું હું તો એક નાયક જ છું. આ વિભાવ રૂપે પરિણામ એ પણ મારો સ્વભાવ નથી. જ્ઞાન માં યથાર્થ થાય વિચાર નક્કી કરે, વિચાર થી નક્કી કરે તો શ્રદ્ધા થાય. વિચાર તો વચ્ચે આવ્યા વગર રહેતા નથી તત્વ ના વિચાર. વિચાર થી શ્રદ્ધા થાય પણ શ્રદ્ધા એ મુક્તિ ના માર્ગ માં મુખ્ય છે. શ્રદ્ધા સમ્યક થાય એટલે જ્ઞાન સમ્યક કહેવાય, પણ જ્ઞાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. વિચાર થી જ્ઞાન થી નક્કી કરે છે, વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતું નથી.
શ્રદ્ધાને સમ્યક થવા માટે યથાર્થ જ્ઞાનની યથાર્થતાની જરૂર
પડે, જ્ઞાનની જરૂર પડે છે. શ્રદ્ધાની શ્રદ્ધા યથાર્થ થવા માટે જ્ઞાનથી જ નક્કી થાય છે, તત્વ વિચારથી જ નક્કી થાય છે. એટલે જ્ઞાન એનું સાધન છે, જ્ઞાન એનું સાધન છે. શ્રદ્ધા થવામાં જ્ઞાન સાધન છે. શ્રદ્ધા દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને જોર થી પછી મુક્તિ ના માર્ગ માં આગળ ચાલે છે. શ્રદ્ધા થવામાં જ્ઞાન કારણ
નથી.
તત્વ ને લગતું જે હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર ને લગતું, તત્વ ને લગતું, એ તત્વ માં ભૂલ પડે તો એ શ્રદ્ધા ના દોષ માં જાય છે. શુભ આવે છે પણ એનાથી લાભ કે એ કઈ પોતાનું સ્વરૂપ નથી. શ્રદ્ધા નો એ તત્વ માં ભૂલ પડે તો એ શ્રદ્ધા ના દોષ માં જાય. બાકી જે આચરણ માં હોય એ બધા કશાયો ના ભાગે. ભૂમિકામાં અમુક જાતના કષાયો મન અને એવું બધું આત્માથી નીકળ હોવું જોઈએ. આત્માના પ્રયોજન, આત્માનું જેને પ્રયોજન છે એને ભૂમિકા પ્રમાણે એને રસ કષાયોના એ બધા અંદરથી ઓછા થઈ ગયા. એને લગતું તો એને હોય, શ્રદ્ધા અને ચારિત્રનો ભેદ પડે એટલે એને તત્વને ઓલામાં એટલું બધું ફેર ન પડે કે ઓલા બીજા કશાય બહુ થઈ જાય. આ તો તત્વનું છે, આ પછી બીજા સંસારિક વ્યવહારિક કશાયને બહુ વધી જાય એવું ન હોય. આત્માર્થી ને આત્માનું પ્રયોજન હોય તો એની ભૂમિકા અમુક જાતની હોવી જોઈએ. મુખ્યપણે તત્વનું દોષ
શ્રદ્ધાના દોષમાં લેવો જોઈએ, અને લૌકિકમાં પણ એવા તીવ્ર કશાય ના હોય કે જે લોકને પણ સામાન્ય લોકને પણ ન ઘટે
એવા કહે. એની ભૂમિકા એની મુમુક્ષુની ભૂમિકા પ્રમાણે હોવી જોઈએ. પરિણતિ જુદી પડે અને અસ્થિરતા જુદી રહી જાય, એને ભેદ જ્ઞાન થાય ત્યારે જ એને શ્રદ્ધા ને ચારિત્ર વાસ્તવિક રીતે પરિણતિ માં થાય છે. ત્યાં તેને રસ મન પેદા હોય છે. પ્રજ્ઞા છીની ભેગી શ્રદ્ધા આવી જાય છે. પ્રજ્ઞા અને શ્રદ્ધા બે સાથે જ છે. સાચી પ્રજ્ઞા ક્યારે પ્રગટ થાય કે શ્રદ્ધા સાચી હોય તો, એટલે શ્રદ્ધા અને પ્રજ્ઞા બે સાથે જ હોય છે. પ્રજ્ઞા છીની કઈ પ્રજ્ઞા છીની છે, પ્રજ્ઞામાં બધું જણાય છે માટે પ્રજ્ઞાને મુખ્યતા આપી છે. એ રાગ અને જ્ઞાન જુદા કઈ રીતે પડે કે એને જ્ઞાનમાં જણાય તો રાગ ને જ્ઞાન જુદા પડે છે. એને જ્ઞાન થી જાણવામાં આવે છે કે આ રાગ છે,
અને હું આ જ્ઞાન જ્ઞાયક, આ જ્ઞાયક જુદો છે ને રાગ છે એને પ્રજ્ઞામાં જણાય છે. શ્રદ્ધા તો માત્ર દ્રષ્ટિ કરે છે, વિશ્વાસ કરે છે, ગ્રહણ કરે છે, એટલે એની વ્યાખ્યામાં તો પ્રજ્ઞા છીની જ આવે, પણ એ પ્રજ્ઞાની સાથે શ્રદ્ધા ભેગી હોય છે. રાગ જ્ઞાન જુદા કરે એમાં તો જ્ઞાન જ આવે કે હું આ જ્ઞાયક છું અને આ હું રાગ નથી. પોતાને ગ્રહણ કરી અને બીજાથી છૂટો પડે એમાં પ્રજ્ઞા જ હોય. પણ એ પ્રજ્ઞા કેવી હોય કે યથાર્થ હોય, એ પ્રજ્ઞાની સાથે શ્રદ્ધા. એ સાચી પ્રજ્ઞા હોય તો સાચી શ્રદ્ધા સાથે હોય જ છે. એ બે ને એકબીજાને અસ્પષ્ટ સંબંધ હોય છે. એ શ્રદ્ધા, શ્રદ્ધા ગુણ એવો કે આત્માને ગ્રહણ કરે, એ જ્ઞાન કરે એ તો જ્ઞાન કરે છે. એ જ્ઞાન ને શ્રદ્ધા બે સાથે રહે છે. પ્રજ્ઞા છીની જ વાત કરવામાં આવે. પ્રજ્ઞા જ્ઞાન દ્વારા તો ઓળખ, પ્રજ્ઞા દ્વારા છૂટો પડ, એમાં પછી શ્રદ્ધા ગુણ તો એમાં સાથે આવ્યા વગર રહેતો જ નથી. શ્રદ્ધાની વાત આવે તો શ્રદ્ધાની વાત આવી કે દ્રષ્ટિની મુખ્યતા આત્માની તો શ્રદ્ધા કર. ભૂતાર્થ તું એક ભૂતાર્થ આત્માની જાણ, એમ એક આત્માની જાણ એમ આવે તેની વાત આવે. આમાં તો પ્રજ્ઞા શ્રીની વાત કરી છે. પ્રજ્ઞા સાથે શ્રદ્ધા હોય છે, શ્રદ્ધા હોય ત્યાં પ્રજ્ઞા હોય, પ્રજ્ઞા હોય ત્યાં શ્રદ્ધા હોય છે. એ સાથે સંબંધ વાળા જ છે. દ્રષ્ટિની મુખ્યતાની સાથે શ્રદ્ધા જ્ઞાન હોય જ છે. જ્ઞાન હોયા વગર શ્રદ્ધા હોતી નથી, ને શ્રદ્ધા હોય ત્યાં જ્ઞાન હોય જ છે. પોતાને ગ્રહણ કરે અને જ્ઞાન પોતાને ગ્રહણ કરે અને જ્ઞાન બીજાને જાણે છે એ નહીં જાણે છે. જ્ઞાન પ્રજ્ઞા છીની જુદું કામ હોય, અપૂર્વ કામ કરે છે. પ્રજ્ઞા છીની શ્રદ્ધા કરે છે એમ પ્રજ્ઞા પણ કરે છે. એટલી પ્રજ્ઞા વગરની એટલી શ્રદ્ધા હોતી જ નથી. શ્રદ્ધા એનું નામ કહેવાય. એને જ્ઞાન ભેદ સંગત હોય જ છે. જે જ્ઞાન કરે એમાં સ્વાનુભૂતિ થાય, એમાં આત્માને જ્ઞાન કરે, એક આત્માને, એક આત્મા ભૂતાર્થ નથી જાણે, ભૂતાર્થ દ્રષ્ટિથી જાણે, એમાં જ્ઞાન સાથે હોય જ છે. પ્રજ્ઞા કરે છે. આ રાગ તે હું નથી, આ જ્ઞાન તે હું છું, આ ગાયક તે હું છું, આ વિભાવ તે હું નથી, આ પરદ્રવ્ય તે હું નથી, આ મારો સ્વભાવ નથી, આ જે પર્યાય ક્ષણિક ક્ષણે થાય એ અંશ પૂરતો હું નથી, હું ત્રિકાળ છું. એ અંશ થાય છે, ચૈતન્ય પર્યાય છે, તો પણ એ અંશ જેટલો હું નથી, પણ હું શાશ્વત છું. એ બધું જ્ઞાન વિવેક કરે છે. શ્રદ્ધા બળ આ જ હું છું, શ્રદ્ધા સાથે રહે છે. વેદજ્ઞાન કરીને અંદર શ્રદ્ધા જ્ઞાનની સાથે અંદર લીનતા કરે છે, એને સ્વાનુભૂતિ થાય છે. એ બધું પ્રજ્ઞાન પ્રજ્ઞાન કહેવાય છે. અભેદ અપેક્ષા એ બધું પ્રજ્ઞામાં આવી જાય છે. સાથે કામ કરે કે બે કટકા નથી, એક દ્રવ્યના જ બે ગુણ છે. સર્વગુણાંશ સમય દર્શન, જ્યાં સર્વગુણોના અંશ પ્રગટ થાય છે, જ્યાં સ્વરૂપ તરફ પરિણતિ વળી, ત્યાં જ્ઞાન અંશે સ્વરૂપાચરણ ચાલી છે. દરેક ગુણો અંશે અંશે પ્રગટે હોવા યોગ્ય હોય છે. એ બધા પ્રગટ થાય જુદો કઈ અપેક્ષા છે એ બધું જે જિજ્ઞાસુ એ બધાનો એને નિર્ણય થાય. યથાર્થ તત્વ દ્રષ્ટિમાં એ બધું આવી જાય છે. દ્રવ ઉપર દ્રષ્ટિ કરે એમાં બધું આવી જાય છે. વડે રાગ થી જુદું પડવાનું રહે, કાર્યમાં એને એ કરવાનું રહે છે કે હું નાયક છું. આ વિભાવ કોઈ પણ એ, કારણ કે વિરુદ્ધ સ્વભાવ એ રાગ, એનાથી જુદા પડવાનો એનો પ્રયોગ એ રહે છે. નાયક હું જુદો, પણ એના જ્ઞાનમાં આ બધી સાધકતા કૃતકૃત્ય છું. દ્રષ્ટિ એવી છે અને કાર્ય કરવાનું રહે છે. દ્રષ્ટિ હું દ્રવ શાશ્વત છું અને શુદ્ધ છું, પૂરો શુદ્ધ છું, છતાં અશુદ્ધતા છે એમાં અધૂરી પૂરી પર્યાયના ભેદો પડે છે. એટલે એને જ્ઞાન બધું રહે છે, પણ કાર્ય વિભાવથી જુદું પડવાનું રહે છે. પ્રયોગમાં એ છે હું નાયક છું, નાયક દશાને ઉગ્રતા આપે છે. જ્ઞાનમાં બધી અપેક્ષાઓ રહે છે. અભેદ હોવા છતાં ભેદની અપેક્ષા રહે છે. એવી રીતે કૃતકૃત્ય હોવા છતાં કાર્ય કરવાનું રહે છે.
દ્રષ્ટિ નો જે વિષય છે એ તો શુદ્ધ અશુદ્ધ પર્યાય રહી સામાન્ય દ્રવ્ય સ્વભાવ છે, જ્યારે જ્ઞાન નો વિષય સામાન્ય વિશેષ તથા બધા પ્રત્યેથી આત્મ જાણવાનું છે. તો જેટલો જ્ઞાન નો વિષય સામાન્ય પરખું છે એટલો તો દ્રષ્ટિ નો વિષય છે, તો પછી છતાં દ્રષ્ટિ સમ્યક થાય ત્યારે જ જ્ઞાન સમ્યક થાય એમ સમાન.
જ્ઞાન નો વિષય છે પણ દ્રષ્ટિ છે કે એક પોતે એ ભેદમાં રોકાતી નથી, એક સામાન્ય ઉપર જ એની દ્રષ્ટિને સ્થાપી દીધી છે, એનું જોર એક સામાન્ય ઉપર જ છે. તો એ જ્ઞાન બધે વિશેષ જ્ઞાન સામાન્ય ને વિશેષ બે ને જાણે છે, એને જાણવાના એને એમાં ભેદ આવે છે. ઓલું દ્રષ્ટિ એક સામાન્યનું બળ એનામાં જે આવે છે દ્રષ્ટિમાં, એવું બળ જ્ઞાનમાં એવી જાતનું બળ નથી. દ્રષ્ટિનું બળ દ્રષ્ટિ બળવાન છે, એક સામાન્યને ગ્રહણ કરે છે, એકને ગ્રહણ કરનારું છે, એ એક ઉપર જ જોર મૂકીને આગળ જાય છે. આ એક ચૈતન્ય જે સામાન્ય અનાદિ અનંત હું છું, એમાં ભેદ ઉપર એની નજર નથી, પર્યાય ઉપર નજર નથી, ગુણભેદ ઉપર નજર નથી. એક સામાન્ય ચૈતન્ય અસ્તિત્વ જે જ્ઞાયક તે હું, એના ઉપર એનું દ્રષ્ટિનું બળ જે સામર્થ છે એવું બળ જ્ઞાનમાં નથી, જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. સામાન્ય ને વિશેષ બે ને જાણી જે જ્ઞાન જે પ્રમાણે હોય એ રીતેની પરિણતિ થાય છે. જ્ઞાન યથાર્થ હોય તો પરિણતિ યથાર્થ થાય છે, પણ દ્રષ્ટિનો દ્રષ્ટિ વધારે બળવાનું છે, દ્રષ્ટિમાં બળ છે. આખું સામાન્ય જ્ઞાન કર્યું છે. જોરદાર છે એક ઉપર સ્થાપના કરીને એ પ્રમાણે એની પરિણતિ ભિન્નતા પ્રમાણે થાય છે.
બુદ્ધિપૂર્વક
એક માણસે એક નક્કી કર્યું હોય એક દ્રષ્ટા કે આમ આ પ્રમાણે એક કરણ પછી એક સિવાય બીજું કઈ જોવે નહીં, અને એ દ્રઢતાથી કાર્યમાં એ પ્રમાણે કાર્ય કરે ને એમાં એક પછી વચ્ચે જે બધા ભેદો ને પ્રકારો છે એના ઉપર દ્રષ્ટિ નહીં જોતા, એક સામાન્ય એક આત્મા પછી આત્માનું જે કેમ પરિણતિ પ્રગટ થાય બળથી જ દ્રષ્ટિ પરિણતિ જાય છે. એક નિર્ણય કર્યો એક જ આજુબાજુનું કઈ નહીં, એક આમ જ કરું છું એ પ્રમાણેના બળ થી એ ભિન્નતાનું ચરિત્રનું બળ એમાં આવે છે. જ્ઞાનમાં બળ છે, જ્ઞાન બધું જાણવામાં જાણવાનું એનામાં આવે છે. જ્ઞાનમાં બળ આવે છે, દ્રષ્ટિમાં બળ આવે છે, પણ દ્રષ્ટિનું બળ વધારે આવે છે. જ્ઞાન બધા પડખામાં જાણવામાં જાણવાનું કરે બધા પડખામાં હોય છે, આ અધુર છે આ પૂરું છે, આ કેવળ જ્ઞાન છે આ સાધન દશા છે આ ચારિત્ર છે આ ગુણભેદ છે આ પર્યાય ભેદ બધું જ્ઞાન બધું જાણે. આ એક અખંડ અખંડ નું બળ છે જ્ઞાન.
જે પુરુષને જૈન નું કેવળ જ્ઞાન પણ જોતું નથી તેને હવે
કેવળ જ્ઞાન જોતું નથી એટલે કે પર્યાય ઉપર દ્રષ્ટિ નથી અમારી એમ છે, અમારી તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે. કેવળ જ્ઞાન તો જે સાધના કરે એને પ્રત્યે છે પૂર્ણ કરીએ, પણ અમારે એ કેવળ જ્ઞાન જોઈએ કેવળ જ્ઞાન જોઈએ એના ઉપર અમારી દ્રષ્ટિ નથી, અમે તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે. એમાં સાધના કરતા કરતા વચ્ચે કેવળ જ્ઞાન આવે તો આવે, પણ અમે એને કેવળ જ્ઞાન જોઈએ કેવળ જ્ઞાન જોઈએ એવી વિકલ્પ નથી કરતા, એ અમારી દ્રષ્ટિ તો એક દ્રવ્ય ઉપર છે. દ્રવ્ય અમને દ્રવ્યની શુદ્ધિ પ્રાપ્ત થાય, દ્રવ્યની પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એક ગુણની પર્યાય અમને પ્રાપ્ત થાય એમ નહીં, પણ આખા દ્રવ્યની પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થાય એમ અમારી ભાવના છે. એમ કે એક કેવળ જ્ઞાની પર્યાય થાય એમ અમે એવી દ્રષ્ટિ પર્યાય ઉપર નથી એમ. એવો જ્ઞાનાથી જતો એને ક્યુ પદ આપશે, એટલે કે અમારે આત્માનું પરિપૂર્ણ પદ જોઈએ છે, બસ એ ગુણ જોઈએ છે એમ નથી કે એમ કે છે. વારંવાર જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છે, એની શ્રદ્ધા જ્ઞાન અને એમાં લીનતા કરવી કરવાનું છે.
કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, એટલે ભેદાભેદ વિપરીતતા મુખ્ય છે ને દોસ્તો, શ્રદ્ધા ને જ્ઞાન.
શ્રદ્ધા ને જ્ઞાન બે
મુખ્ય
દોસ્ત. ભેદાભેદ વિપરીતતા ને કારણ વિપરીતતા ને સ્વરૂપ વિપરીતતા ને બધું વિપરીત જ છે. શ્રદ્ધા ની વિપરીતતા થી જ્ઞાન માં વિપરીતતા આવે છે. મુખ્ય શ્રદ્ધા ની વિપરીતતા છે.
જ્ઞાન માં વિપરીતતા જ્યાં આવે, શ્રદ્ધા માં વિપરીતતા હોય એમ બેમ છે.
શ્રદ્ધા ની વિપરીતતા હોય ત્યાં જ્ઞાન માં વિપરીતતા હોય છે. શ્રદ્ધા વગર જ્ઞાન માં વિપરીતતા આવતી હોય.
કેટલા શાસ્ત્ર વાંચીએ તો આ બધું સમજાય?
મૂળ પ્રયોજન ભૂત જાણે એટલે સમજે. પ્રયોજન ભૂત આત્મા ને જાણે તો બધું આવી જાય છે. શાસ્ત્રો તો વચ્ચે પોતે ટકી ન શકે, એટલે શાસ્ત્ર નું જ્ઞાન પણ એ જાણવા માટે હોય છે. બાકી એક પ્રયોજન ભૂત આત્મા ને જાણે કે હું નાયક આત્મા, આ બધું મનથી જુદું છે, હું આત્મા નાયક છે. વારંવાર એની શ્રદ્ધા અને પ્રકૃતિ ને એમાં લીનતા ને કરે તો એનું પ્રયોજન બધું સમજાય જાય. એમાં એક આત્મા ની જાણે પ્રયોજન ભૂત એક આત્મા ની જાણે બધું આવી જાય. એક આત્મા ની જાણે ભેદ જ્ઞાન કરે, હું નાયક છું એમ વારંવાર એના તરફ લક્ષ કરે
પોતાને જાણવા જાય છે ત્યારે જ્ઞાને તો એના લક્ષણ દ્વારા જાણ્યું પોતાને, પણ દ્રષ્ટિ ત્યાં ગઈ એટલે જ્ઞાન અને દ્રષ્ટિ બે સાથે ગઈ.
દ્રષ્ટિ જ્ઞાન બે સાથે, જેને યથાર્થ દ્રષ્ટિ પ્રગટે એને યથાર્થ જ્ઞાન સાથે ગયો છે. એ દ્રષ્ટિ ને જ્ઞાન સાથે ગયો છે. લક્ષણ થી આત્માને ઓળખે, પેલા તો દ્રષ્ટિ યથાર્થ પછી પ્રગટ થાય. તેને લક્ષણ થી આત્માને ઓળખે, વિચાર કરે, નક્કી કરે કે આત્મા છે, પછી યથાર્થ દ્રષ્ટિ પ્રગટે એમાં બધા ભેદ વિકલ્પ ગમ થઈ ગયે છે. એક સેશન ઉપર દ્રષ્ટિ રહે છે, પણ જ્ઞાન પણ સાથે રહે છે, એ સાથે રહે છે. એવી ભેદ જ્ઞાન દ્વારા યથાર્થ પ્રગટે ત્યારે દ્રવ ઉપર દ્રષ્ટિ થાય, અને એ દ્રવ ઉપર દ્રષ્ટિ યથાર્થ થાય. જેની મૂળ ઉપર સાનુભૂતિ થાય એને દ્રવ ઉપર યથાર્થ દ્રષ્ટિ થાય છે, પણ પેલા એનો અભ્યાસ થાય છે દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાની. એટલે સવિકલ્પમાં એ અભ્યાસ કરે છે દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાની. જ્ઞાન સાથે રહે છે, જ્ઞાન બધો વિવેક કરે છે. અંશે સ્વરૂપ માં લીનતા પણ દેવી આવી જાય છે. એટલે દર્શન જ્ઞાન ચરિત્ર ત્રણેય યથાર્થ રૂપે પરિણમે છે, ત્યારે દ્રષ્ટિ પણ યથાર્થ થઈ જાય છે. દ્રષ્ટિ ભેગી શ્રદ્ધા હોય જ છે, દ્રષ્ટિની શ્રદ્ધા જુદા
નથી.
એટલે દ્રષ્ટિ ને શ્રદ્ધા બે એક જ ન કહેવાય?
લગભગ હા, એક જ છે. શ્રદ્ધા મજબૂત થઈ એ જ દ્રષ્ટિ.
શ્રદ્ધા ચૈતન તરફ ની યથાર્થ શ્રદ્ધા, એ તરફ ની યથાર્થ સામાન્ય ઉપર દ્રષ્ટિ શ્રદ્ધા છે. બે લગ એક છે, એની પર્યાયવાચક શબ્દ છે બે. દ્રષ્ટિ જામી ગઈ ને બહાર ભગવાન ને જોવે છે, અંતરમાં ભેદ ના છે. દ્રષ્ટિ નાયક માં જામી છે, જે પરિણામ આવે એને ભેદ નાની ધારા ચાલુ છે. દ્રષ્ટિ અંતરમાં જામી છે, ઉપયોગ બહાર છે, ભગવાન ને જોવે છે. તો એ ભેદ જ્ઞાની ધારા તો ચાલે છે, અંતરમાં દ્રષ્ટિ છે. શુભ ભાવનામાં દરેક શાસ્ત્ર
મૂલ્ય પણ અંતરમાં ક્ષણે ક્ષણે અંતરમૂર્તિ અંતરમૂર્તિ જાણી જાય છે. તો એમને દેવગુરુ શાસ્ત્ર બહાર આવે છે, એને ઉપયોગ આવે છે. મુનિ શાસ્ત્ર લખે છે, ભગવાન નો આદર કરે છે, ગુરુ નો આદર કરે છે, મુનિઓને પણ હોય છે. જે વિકલ્પ આવે શ્રુત નો એ લખે છે. કેટલાક મુનિઓ જીનેન્દ્ર દેવ ની મહિમા પણ લખે છે. શ્રુતના અનેક જાતનો ઉપયોગ બહાર આવે છે, હોય છે. જાઉં છું સ્વયં, પણ મારી સાથે રહેજો તમે. બધી નિમિત્ત ઉપાદાન ને સમજે છે. જોર પોતાનું ભગવાન ને સાથે રાખે. ભાવના એવી પ્રબળ છે કે ભગવાન તમે દેવગુરુ શાસ્ત્ર સાથે રહેજો એમ ભાવના છે. પોતે પુરુષાર્થ પોતાથી જાય છે. અંદર દ્રષ્ટિમાં સમજવાનું છે, બાકી એને પરિણતિમાં તો આ શુભ ભાવનામાં ભગવાન દેવગુરુ શાસ્ત્ર સાથે રહે છે. એની પરિણતિ એની શુભ ભાવનામાં દ્રષ્ટિમાં સમજે છે કે હું પોતાથી સ્વયં જાઉં છું, પણ નિમિત્ત ઉપાદાનનો સંબંધ સમજે છે, જ્ઞાનમાં સમજે છે, આચરણમાં પણ શુભ ભાવના છે તે દેવગુરુ શાસ્ત્ર ની સાથે રાખે છે. અંતરમાં જ્ઞાયક દેવ ની વૃદ્ધિ કરતું જાય છે. અંદર પરિણતિ ની સહાનુભૂતિ ની
હું ચેતન છું, પરિપૂર્ણ છું એવી શ્રદ્ધા કરજો. હું એક શુદ્ધ સદાય રૂપી એવું ધને કરજો કરજો. કરી લો આત્મના ગુણગાન આવી મંગલ કડી.
દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી નથી, પરંતુ પ્રયોજન તો પર્યાયમાં પૂર્ણ શુદ્ધ થવું તે છે. તો શું દ્રષ્ટિને પ્રયોજન સાથે પણ સંબંધ નથી?
દ્રષ્ટિ વસ્તુ સ્વરૂપને સ્વીકારે છે. મૂળ અનાદિ અનંત જે વસ્તુ છે, અનાદિ અનંત જેવી વસ્તુ અસલી સ્વરૂપ છે, અસલી સ્વરૂપને દ્રષ્ટિ સ્વીકારે છે. અને એને પછી સાધના કરવી, એક દ્રષ્ટિનો વિષય જુદો છે અને જ્ઞાનનો વિષય જુદો છે. જ્ઞાનમાં એમ આવે છે કે આ પર્યાય અધૂરી છે, પર્યાયને પૂરી કરવી. દ્રષ્ટિનો વિષય નથી, દ્રષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય, અસલી સ્વરૂપ ગ્રહણ કરવું, વસ્તુનું જેવું છે તેવું સ્વરૂપ ગ્રહણ કરવું, એ દ્રષ્ટિનો વિષય છે. અને જ્ઞાનનો વિષય એમાં પર્યાયના ભેદો, ગુણના ભેદો, એનું અખંડ સ્વરૂપ બદલવું, સ્વરૂપ જ્ઞાનમાં આવે છે, એ વિષય જ્ઞાનનો છે. દ્રષ્ટિનો વિષય એક અસલી સ્વરૂપ ગ્રહણ કરવું એનો વિષય, સામાન્યને ગ્રહણ કરવું અસલી સ્વરૂપને એનો વિષય, અને જ્ઞાનમાં સામાન્ય વિશેષ બધું ગ્રહણ કરવું એનો વિષય છે. એમાં પુરુષાર્થનું પ્રયોજન તો બધામાં રહે જ છે, પણ જે અસલી સ્વરૂપ ગ્રહણ કરવું એ દ્રષ્ટિનો વિષય, જ્ઞાનમાં બે વિષય આવી જાય છે.
દ્રષ્ટિ પોતાનું પ્રયોજન સાધે છે, જ્ઞાન
બે દ્રષ્ટિ શું કામ કરે છે, પર્યાયના શું ભેદો છે, એ બધી જ્ઞાન ને બધી ખબર પડે છે. પણ દ્રષ્ટિની મુખ્યતા વગર આગળ જઈ શકાતું નથી. વસ્તુનું અસલી સ્વરૂપ ગ્રહણ કર્યા વગર આગળ જઈ શકાતું નથી. એનું મૂળ સ્વરૂપ જો ગ્રહણ થાય તો એમાંથી જ બધી પર્યાય પ્રગટ થાય છે. પર્યાય ક્યાંય બહારથી આવતી નથી, એ જે વસ્તુ સ્વભાવ છે એમાંથી જ પ્રગટ થાય છે. માટે અસલી સ્વરૂપને ગ્રહણ કરે તો જ પ્રગટ થાય. માટે દ્રષ્ટિનો વિષય ભલે અસલી સ્વરૂપ, પણ એના બળમાં એનું પ્રયોજન આવે છે કે એના બળથી, દ્રષ્ટિના બળથી પર્યાય સહજપણે સદાય છે, પર્યાય સહજપણે શુદ્ધતા એમાંથી પ્રગટ થાય છે. આપોઆપ એનું પ્રયોજન આવી જાય છે. એમાં દ્રષ્ટિમાં
બહુ સરસ,
દ્રષ્ટિની મુખ્યતા હોય અને દ્રષ્ટિનું બળ હોય તો એમાં આપોઆપ એનું પ્રયોજન આવી જાય છે. કે દ્રષ્ટિ વગર તો આગળ જઈ શકાતું જ નથી, જ્ઞાન ના ભેદ, જ્ઞાન બધું જાણે છે પણ દ્રષ્ટિ ના બળ વગર આગળ જવાતું નથી. એટલે દ્રષ્ટિ નું પ્રયોજન એમાં આપોઆપ ભેગું આવી જાય છે. જે દ્રષ્ટિ ની મુખ્યતા છે એમાં પુરુષાર્થ નું બળ સેજે આવી જાય છે. એટલે દ્રષ્ટિ નો જે વિષય છે એનું પ્રયોજન પર્યાય ને શુદ્ધ રૂપે પ્રગટ કરવી એમાં આવી જ જાય છે. દ્રષ્ટિ એના પર લક્ષ કરતી નથી, દ્રષ્ટિ એનો વિષય કરતી નથી, દ્રષ્ટિ એને ગૌણ કરે છે પર્યાય ને. દ્રષ્ટિ સાધના ની પર્યાય ને પણ ગૌણ કરે છે. દ્રષ્ટિ એ પોતાને મુખ્ય રાખે છે તો પણ એમાં સાધના ની પર્યાય એમાં આવી જ જાય છે, એનું પ્રયોજન એમાં સદાય જાય છે. એવું દ્રષ્ટિ નું બળ.
માતાજી, એક વખત દ્રષ્ટિ પ્રગટ થાય પછી એનું બળ વધે,
એનું બળ એના ઉપર સ્થપાયેલી દ્રષ્ટિ. હું આ ચૈતન્ય છું, આ હું બીજું નથી, હું અખંડ સ્વરૂપ છું. આ અધૂરી પૂરી પર્યાય જે થાય એ પણ મારું મૂળ સ્વરૂપ અસલી સ્વરૂપ નથી. એ બધી એમાં વિભાવ ને એને નિમિત્ત નો અભાવ, સદભાવ ની અપેક્ષા અને અધૂરી પૂરી પર્યાય ની અપેક્ષા એમાં આવે છે. માટે જે મૂળ સ્વરૂપ છે એ નથી, અને અસલી સ્વરૂપ ને ગ્રહણ કરે અને એના બળ માં પછી એની નિર્મળ પર્યાય પ્રગટ, એને દ્રષ્ટિ નો વિષય હોય તો જ શુદ્ધતા ની પર્યાય પ્રગટ થાય. પણ એની સાથે જ્ઞાન બધો વિવેક કરે છે કે આ અધૂરી પર્યાય છે અને પૂરી સાધના ની પર્યાય બાકી છે, એમ વિવેક કરે છે. પણ બળ દ્રષ્ટિ નું હોય છે, દ્રષ્ટિ ના વિષય માંથી સ્વભાવ ની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એનું બળ વધતું જાય છે. ચારિત્ર ની એની સાથે ચારિત્ર ની પર્યાયો નિર્મળ, લિંગતા ની પર્યાયો વધતી જાય. એક ગુણ ની વિશેષતા થાય, દર્શન ની નિર્મળતા માં જ્ઞાન ની નિર્મળતા અને ચારિત્ર ની નિર્મળતા, એને એકબીજા ગુણો ને સંબંધ છે. સર્વ ગુણાસ્તે સમ્યક દર્શન, એક સમ્યક દર્શન ની પર્યાય બધા ગુણો ના અંશો નિર્મળ નિર્મળ પ્રગટ થયા છે. એકબીજાની પર્યાય એકબીજાને સહકારી રૂપે આગળ વધે છે, એમાં દ્રષ્ટિ મુખ્ય રહે છે. પણ એની સાથે દ્રષ્ટિ મુખ્ય રહે એટલે એમાં જ્ઞાન નથી, એમને જ્ઞાન પણ સાથે રહે છે, પુરુષાર્થ સાથે રહે છે. ચારિત્ર ની નિર્મળ પર્યાયો પણ પ્રગટતી જાય છે. દરેક ગુણો દરેક નું કાર્ય કરે છે પણ દ્રષ્ટિ નું બળ સાથે રહે છે.
બળ આપવામાં દ્રષ્ટિ વિશેષ,
બળ આપવામાં દ્રષ્ટિ વિશેષ છે. હું આ છું, આ મારું અસ્તિત્વ નાયક તેજ હું છું, બીજા બધાને ગૌણ કરે છે. પણ એમાં પછી એની વિરક્તિ ની પર્યાયો, નિંદતા ની પર્યાયો, વિભાવ થી વિરક્તિ અને સ્વભાવ ની નિંદતા વધતી જાય છે. અને જ્ઞાન એનો વિવેક કરે છે કે આટલું અધૂરું છે, આટલું પ્રગટ થયું છે, હજી પ્રગટ કરવાનું બાકી છે. જ્ઞાન બધું જાણે છે. જો જ્ઞાનમાં ન જાણે તો એનો પુરુષાર્થ કરવાનો પોતે પૂરો છે, પછી પુરુષાર્થ કરવાનો શું? જ્ઞાન વિવેક કરે છે કે હજી અધૂરી પર્યાય છે, હજી પૂર્ણતા કરવાની બાકી છે. જ્ઞાનમાં વિવેક છે, દ્રષ્ટિનું બળ સાથે છે અને ચારિત્રની નિંદતા પર્યંત વિશેષ પ્રગટ થતી જાય છે. દરેક સાથે જ રહે છે, દ્રષ્ટિ ની સાથે જ્ઞાન અને લીનતા બધું સાથે રહે છે. સ્વરૂપ આચરણ ચારિત્ર પહેલા પ્રગટે છે અને પછી ચારિત્ર ની વિશેષ પર્યાય પ્રગટે છે. એની સ્વાનુભૂતિ ની દશા અમુક ભૂમિકા હોય તે અમુક પ્રકાર પછી વધતી જાય છે.
એમાં જ્ઞાનમાં એમ જણાય કે પુરુષાર્થ બાકી છે એટલે પુરુષાર્થ થતો જાય, એ કેવી
રીતે? જ્ઞાનમાં જાણે છે પુરુષાર્થ બાકી છે. પુરુષાર્થ તો એ જ્ઞાનમાં જાણે કે પુરુષાર્થ થઈ ગયો એમ જાણે તો કઈ પુરુષાર્થ ઉપડવાનો પ્રકાર, તો એ જાણે છે કે પુરુષાર્થ બાકી છે. પુરુષાર્થ ઉપડે છે પોતે પુરુષાર્થ થી, પણ જ્ઞાન એમાં જાણે છે આ બાકી છે, તેમાં એ જ્ઞાન કારણ બને છે કે પુરુષાર્થ બાકી છે એમ જાણે છે તો પુરુષાર્થ ઉપડવાનું કારણ બને છે. પુરુષાર્થ ઉપડે છે પોતે પુરુષાર્થ થી ઉપડે છે, પુરુષાર્થના ગુણ થી ઉપડે છે, એની એટલી વિરક્તિ થી અને પુરુષાર્થના બળ થી ઉપડે છે, જ્ઞાન એમ વિવેક કરે છે.
બચાવ પડવાનું મૂળ કારણ દ્રષ્ટિ,
દ્રષ્ટિનો
ભાવ. જેટલું દ્રષ્ટિનો ભાવ વધતું જાય એટલું પુરુષાર્થમાં પડે,
પુરુષાર્થ વધતું જાય છે. જ્ઞાન તો વિવેક કરે છે, જ્ઞાન માં એટલે જાજુ જાણે એમ નહીં, એની ઉગ્રતા થતી જાય છે. દ્રષ્ટિનો ભાવ વધે, એમાં વિરક્તિ વધતી જાય છે. જે અમુક અમુક ભૂમિકા પર ટકી જાય છે એમાં વિભાવ થી વિરક્તિ ને સ્વભાવ ની પરિણતિ વધતી જાય છે. દ્રષ્ટિ તો અખંડ થઈ ગઈ, કઈ બીજી અપેક્ષા એમ કેવાય કે એને ચારિત્ર માં વિરક્તિ એને ઓછી છે, એટલે હજી લીનતા ઓછી છે. એને ચારિત્ર ની લીનતા ઓછી છે, પણ એ દ્રષ્ટિ નું બળ સાથે રહે છે. એમ દ્રષ્ટિ કોઈ અપેક્ષા એમ કઈ, દ્રષ્ટિ તો વિષય પૂરો છે, પણ હજી ચારિત્ર ની લીનતા ઓછી છે. જે ચારિત્ર ની ભિન્નતા વધે તો એ વિશેષ આગળ જાય છે, પણ દ્રષ્ટિ તો સાથે જ રહે છે.
ચારિત્ર માં વૃદ્ધિ જેમ થાય એનું નામ વિરક્તિ વધે છે.
ચારિત્ર લીનતા સ્વરૂપ માં વિશેષ લીનતા થતી જાય, આચરણ વધતું જાય તો વિરક્તિ વધતી, વિભાવ થી વિરક્તિ, ભેદ જ્ઞાની ધારા ની ઉગ્રતા થાય, વિભાવ થી વિરક્તિ ને સ્વભાવ ની પરિણતિ લીનતા વધતી જાય છે.
આશંકામાં એ છે, એક વખત દ્રષ્ટિ સમ્યક થઈ પછી તો દ્રષ્ટિ નો કાર્ય તો પૂરું થઈ ગયું, પણ એ આપણે કહ્યું કે દ્રષ્ટિ નું બળ વધતું જાય છે એમ ચારિત્ર ની નિર્મળતામાં ફરક પડતું જાય છે. એ બરાબર છે,
દ્રષ્ટિ નો વિષય તો પૂરો થઈ ગયો પણ એનું બળ વધતું જાય. દ્રષ્ટિ નું બળ અને ચારિત્ર માં પુરુષાર્થ વધતો જાય. બેસન બીજી અપેક્ષા એમ કહેવાય કે ચારિત્ર મંદ છે એને એ જાતનો પુરુષાર્થ મંદ છે, એટલે ચારિત્ર નો પુરુષાર્થ વધતો જાય છે એમ પણ કહેવાય. અને દ્રષ્ટિ સાથે છે, દ્રષ્ટિ મુખ્ય રહે છે, માટે દ્રષ્ટિ નું બળ વધતું જાય છે.
દ્રષ્ટિ મુખ્ય રહે છે, પણ એમ કહેવામાં આવે છે કે જ્ઞાની ને એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો બીજો સમય નો અભિપ્રાય નથી, એટલી પૂર્ણતાની ઉગ્ર ભાવના એ રહેના. તો પણ દ્રષ્ટિ તો પર્યાય દ્રષ્ટિ થતી જ નથી, એટલી ઉગ્ર ભાવના
છે કે અત્યારે આ પૂરું થવાતું હોય તો થઈ જાવ, એટલી દ્રષ્ટિમાં ભાવના એવી ઉગ્રતા રહે છે. પણ પુરુષાર્થ નથી, પુરુષાર્થ તરફથી એમ કહેવાય, પુરુષાર્થ
પર્યાયની પૂર્ણતાની આવી ભાવના હોવા છતાં દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ નથી થતી,
પર્યાય દ્રષ્ટિ નથી થતી. ના,
દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ,
દ્રષ્ટિ દ્રવ્ય નહીં રહે છે, ભાવના આવી ઉગ્ર થાય છે.
એકબીજાનો વિષય વિરોધ છે,
વિષયનો વિરોધ. દ્રષ્ટિ કે હું દ્રષ્ટિમાં દ્રવ અપેક્ષા એ પૂરો છું, છતાં ભાવના એમ રહેશે કે હું પૂરો કેમ થઈ જાઉં પર્યાયમાં, ભાવના એવી રહે છે. ભાવના ચારિત્ર ની પર્યાય છે, પણ દ્રષ્ટિ એમ જાણ્યું કે પૂરો છે તો એમ પૂરો ક્યારે થાવ, ભલે ચારિત્ર ની ભાવના છે પણ દ્રષ્ટિ એની સાથે જ રહે છે.
દ્રષ્ટિ નો વિષય તો કૃતકૃત્ય છે.
હા, એ તો કૃતકૃત્ય છે, દ્રષ્ટિ નો વિષય તો કૃતકૃત્ય છે. કૃતકૃત્ય છે પણ એ દ્રષ્ટિ નું બળ આવે એટલે જ એની બધી
શુદ્ધાત્મા,
એ ભાવના એ શુદ્ધાત્મા ની પર્યાય વધે છે. અનંત કાળ થી દ્રષ્ટિ પ્રગટ નથી થઈ તો ભાવના કર્યા કરી ચારિત્ર કેમ થાય, પણ મૂળ વસ્તુ ને ગ્રહણ કર્યા વગર ચારિત્ર યથાર્થ આવી શકતું નથી. અંદર દ્રષ્ટિ પ્રગટ થયા પછી જ એની યથાર્થ ધારા ઉપડે છે.
પ્રથમ આત્માને જાણવો એમ કહ્યું, પછી એમ
જાણવો, એ જયારે પોતે પોતા તરફ જાય એટલે યથાર્થ જ્ઞાન પેલા પોતાની જ્ઞાન થી ઓળખે, પ્રતીત પણ વસ્તુ સ્વરૂપે એને પ્રતીત યથાર્થ નથી. પેલા જ્ઞાન યથા કરવું, પછી પ્રતીત કરવી, પછી આચરણ કરવું, ક્રમ એવું લીધું છે. અનાદી નું પોતાની સાચી સમજણ જ નથી, એટલે વ્યવહારમાં એમ કહેવાય કે પોતે પોતાનું જ્ઞાન યથાર્થ કર્યું નથી, માટે હું જ્ઞાન કર યથાર્થ તો શ્રદ્ધા યથાર્થ થાય એમ કહેવાય. બાકી ખરી રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની મોક્ષ માર્ગ, એ યથાર્થ પ્રતીત થાય તો જ મોક્ષ માર્ગ ની શરૂઆત થાય છે. પણ એને પેલા જ્ઞાન કરવું જે ના માર્ગમાં એમ આવે છે કે તું યથા જ્ઞાન કર પછી શ્રદ્ધા થાય, પ્રથમ જ્ઞાન કરવાનું આવે છે.
શ્રદ્ધા પ્રથમ કરવી તો જ્ઞાન કેવું કહેવાય.
હા, શ્રદ્ધા યથાર્થ થાય તો જ યથાર્થ જ્ઞાન થાય, પેલા પ્રથમ સમજણ ખોટી છે, માટે સમજણ યથાર્થ વ્યવહાર એ છે. વ્યવહાર કથન એવી રીતે છે કે વ્યવહારમાં પેલા જ્ઞાન યથાર્થ કરે. કથન એટલે એમને પેલા એને જાણવાનું આવે છે વચમાં, પછી પ્રતીત યથાર્થ થાય. જ્ઞાન યથાર્થ નો પ્રતીત યથાર્થ થતી નથી, પણ પ્રતીત યથાર્થ થાય તો જ જ્ઞાન યથાર્થ કહેવાય છે. નિશ્ચય દ્રષ્ટિ એવું છે,
બે વાત
એવી છે.
અમારે ગરબર બહુ થયા કરે, બે માસ એક થઈ ગયો તો અમને ઠીક રહે. શ્રદ્ધા કરે, શ્રદ્ધા ઉપર જોવાય નહીં.
સાચી સમજણ વગર શ્રદ્ધા યથાર્થ થતી નથી, અને યથાર્થ શ્રદ્ધા વગર જ્ઞાન યથાર્થ
સંકળાયેલા છે.
બે સાથે સંકળાયેલા,
જ્ઞાને કરવું શ્રદ્ધા કરવી,
જ્ઞાન ને શ્રદ્ધા બે સાથે છે. યથા શ્રદ્ધા હોય ને યથા જ્ઞાન થયા વગર એટલું જ નથી. અને જેને યથાર્થ જ્ઞાન થાય ને શ્રદ્ધા યથાર્થ થાય જ છે. આચરણ થતું નથી, પેલા શ્રદ્ધા જ્ઞાન થાય તો જ આચરણ, તો જ આચરણ યથાર્થ થાય. શ્રદ્ધા જ્ઞાન પૂર્વક આચરણ થાય, અંશે આચરણ થાય.
શ્રદ્ધાની પ્રધાનતા એમ જૈન દર્શનમાં શ્રદ્ધાની
પ્રધાનતા છે.
જ્ઞાન
વચ્ચે આવે છે, વચ્ચે આવે છે, માટે પ્રથમ જ્ઞાન કરવું એમ આવે છે. જ્ઞાન શ્રદ્ધા કરે છે તેમાં જ્ઞાન વચ્ચે આવે છે, માટે જ્ઞાન કરવું પહેલા એમ કહેવાય. પણ શ્રદ્ધા યથાર્થ થાય તો જ મુક્તિ માર્ગ ની શરૂઆત થાય છે. શ્રદ્ધા ભેગી જ્ઞાન છે ને, એટલે જ્ઞાન માં શ્રદ્ધા માં બે દોષ થાય છે. મૂળ શ્રદ્ધા માં શ્રદ્ધા સાચી નથી એટલે જ્ઞાન માં સંશય થાય, અણઅભ્યસય થાય, વિપરીતતા થાય. મૂળ દ્રષ્ટિના દોષ ને લઈને જ્ઞાન માં દોષ આવે છે. દ્રષ્ટિ ને જ્ઞાન સાથે છે, શંકા નિશંક થતો નથી, સંશય આવે છે, બધું દ્રષ્ટિ ને લઈને થાય છે. દ્રષ્ટિ ને લઈને જ્ઞાન માં દોષ આવે છે.
જ્ઞાન માં કઈ દોષ નથી તો અત્યારે મારે શાસ્ત્ર માં ભેદ વિજ્ઞાન નો ઉપદેશ આવ્યો, તમે ભેદ જ્ઞાન કરો, ફેર સુધી ભેદ જ્ઞાન ભાવો, જ્ઞાન માં દોષ નથી, ભેદ જ્ઞાન કરવાની જરૂર છે.
ભેદ જ્ઞાન કરો કે અનાદેદ કાળ ની જે સ્વપર ની એકત્વ બુદ્ધિ થઈ રહી છે એને ભેદ જ્ઞાન કરો કે હું આ તૈસન થી તૈસન છું, પર છે, પર છે, ભેદ જ્ઞાન કરો. એટલે એમ કેવું છે એમ કે સમ્યક દ્રષ્ટિ કરો તો જ્ઞાન પણ સમ્યક થાય. એટલે જ્ઞાન તરફ થી વાત એમાં કરી છે, ભેદ જ્ઞાન કરો એ છે. એટલે જ્ઞાન ભેદ જ્ઞાન કરો એટલે દ્રષ્ટિ સમ્યક થઈ જશે. એમ ઘણે ઠેકાણ આવે કે સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ કરો, સમ્યક જ્ઞાન કરો, એમ જ્ઞાન તરફથી કહેવાય ને દર્શન તરફથી પણ કહેવાય છે. એને આ જ્ઞાન તરફથી કીધું છે, ભેદ જ્ઞાન કરો, ભેદ જ્ઞાન કરો એટલે દ્રષ્ટિ પણ સમ્યક થશે. ભેદ જ્ઞાન તો સીધા સીધા એ કે અનાદિકાળથી સિદ્ધ નથી થયા, એ ભેદ જ્ઞાને અભાવે જ નથી થયા. જે સિદ્ધ છે આ ભેદ જ્ઞાનથી જ થયા છે. અને ભેદ જ્ઞાન કરો, સ્વ પરની એકત્વ બુદ્ધિ છે તોડો અને ભેદ જ્ઞાન કરો. હું નાયક છું અને આ પર છે હું નથી, એમ ભેદ વિજ્ઞાન કરો. ભેદ વિજ્ઞાન કરો, ચૈતન તરફ દ્રષ્ટિ કરો, ચૈતન તરફ દ્રષ્ટિ કરો કે ભેદ વિજ્ઞાન કરો, બે એક જ છે. એ જ્ઞાન તરફથી કે દ્રષ્ટિ તરફથી છે, બધું એક જ છે. જેનું જ્ઞાન સમ્યક થાય એની દ્રષ્ટિ સમ્યક થાય, દ્રષ્ટિ સમ્યક થાય એનું જ્ઞાન સમ્યક થાય છે. જ્ઞાન તરફથી કીધું છે, ભેદ વિજ્ઞાન કરો, સમ્યક દર્શન પ્રગટ કરો, કારણ સમ્યક જ્ઞાન જ્ઞાન તરફથી વાત કરો, તો દર્શન તરફથી નિર્ણય કરો એમ પણ આવે. જ્ઞાનમાં યથાર્થ સમજો, સાચી સમજણ કરો, એમ યથાર્થ નિર્ણય કરો, હું કોણ છું, કોણ છે, તત્વનો વિચાર કરો, યથાર્થ જ્ઞાન કરો, યથાર્થ જ્ઞાન કરો એટલે યથાર્થ નિર્ણય, યથાર્થ પ્રતીતિ થશે. યથાર્થ પ્રતીતિ કરો એટલે યથાર્થ જ્ઞાન થશે એમ કહેવાય છે. પ્રગટ થઈ એ ધારા બસ અંતર પોતે સ્વરૂપમાં ભેદ જ્ઞાન કરતો, સ્વરૂપની સાનુભૂતિ કરતો 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 બસ એ પૂર્ણ સ્વાનુભૂતિ થઈ જાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. અંશે અંશે સાધક દશા હોય છે ત્યાં સુધી ચોથું પાંચમું છઠ્ઠું સાતમું નુકસાન થાય પછી કેવળ જ્ઞાન થઈ જાય. ભેદ જ્ઞાન જ પ્રગટ કરો. જ્ઞાન ને જ્ઞાન થી વાત કરવામાં આવે છે, જ્ઞાન થી સમજાવે છે. શ્રદ્ધા થી પણ એમ શ્રદ્ધા તરફથી વાત કરે કે યથાર્થ પ્રતીતિ કરો, યથાર્થ શ્રદ્ધા કરો એમ પણ કહેવાય, અને યથાર્થ જ્ઞાન કરો એમ પણ કહેવાય, ભેદ વિજ્ઞાન કરો એમ કહેવાય, ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરો, ચૈતન્ય ની શ્રદ્ધા કરો એમ. શ્રદ્ધાથી પણ ઉપદેશ અપાય, જ્ઞાન થી પણ બે રીતે.
જય હો વિજય હો ભગવતી.